એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત વાર્તાકાર કંદર્પ ર દેસાઈની વાર્તા 8 માર્ચ. ઓડિયો પઠન અનિતા પાદરિયા. યામિનીએ કેલેન્ડરમાં જોયું, 8 માર્ચ રાઉન્ડ કરેલો છે કાળા રંગથી, વકીલનો અને કોર્ટનો કાળો રંગ. આજે એક વધુ મુદ્દત, એણે બગાસું ખાધું, સહેજ આળસ મરડી, નાહવા જવાનું વિચારી થોડી અટકી, ગીઝરની સ્વિચ ઓન કરીને પાછી વળી. ડાઇનિંગ ટેબલ પર પડેલા છાપા પર નજર ગઈ. એક છાપું હાથમાં લઈ હિંચકા પર બેઠી. 8 માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. દેશની, રાજ્યની, નગરની 50 મહિલાઓની યાદી, જાત જાતના ફૂલડાઓનો વરસાદ. ગુસ્સાથી યામિનીએ છાપું ફેંક્યું. નરેન્દ્ર વોક લઈને પાછો ફરી રહ્યો હતો. એને ઘરમાં પ્રવેશતા યામિનીને છાપું ફેંકતા જોઈ. આજે વળી શું વાંચ્યું? 8 માર્ચની સવાર, મહિલા દિવસની ઉજવણી, વધુ એકવાર ફોર્માલિટીની વણઝાર. વાતાવરણ સહેજ ભારે થઈ ગયું. નરેન્દ્રએ હસીને હળવાશ લાવવા પ્રયત્ન કર્યો, પણ એમ કરવા જતાં એને જ થોડું અતડું અવળું લાગ્યું, એટલે હસવાનું પડતું મૂક્યું. યામિની સામે જોયું. હવે તો 42 ક્રોસ થઈ ગયા છે, તોય ચહેરા પર નાજુકાઈ ટકી છે. ઈચ્છે તો પણ ન હટાવી શકે એવી કડવાસ પણ દેખાય છે, એક જાતની નારાજગી. કશુંક તો કરવું જોઈએ, નરેન્દ્રએ વિચાર્યું, જેથી આ બોજિલતા ઓછી લાગે. એણે યામિનીને પૂછ્યું, કોફી પીશ? ના, ગીઝરની સ્વિચ ઓન છે, મૂકી આપું? નરેન્દ્રએ ડોકું ધૂણાવીને ના પાડી. તો શું એ કોર્ટમાં આવવા તૈયાર છે? છેલ્લા કેટલાય વખતથી એ, નરેન્દ્રએ કહ્યું. આજે તું નહીં આવે તો ચાલશે? હા, નહીં આવું તો ચાલશે, મને ખબર છે. પણ નરેન, આ બધું ક્યાં સુધી ચાલશે? 8 વર્ષ થયા. યામિની અટકી ગઈ. નરેન્દ્ર ઈચ્છે છે કે કશી ચર્ચા ન કરવી પડે તો સારું. યામિની વળી પાછી, એને પીડાતી જોવી એ, પરિણામે નરેન્દ્રનો મૂડ પણ બગડી જાય છે. માત્ર મૂડ નહીં, દિવસ આખો. કોઈ કામમાં પછી ભલીવાર નહીં. જોકે યામિની ચૂપ ન રહી શકી. ભલે તને વાત કરવી ન ગમે, પણ મને અંદરથી બહુ પીડા થાય છે, જાણે કોઈ મને નીચોવી કાઢે છે. તે દિવસ થઈ હતી, એથી વધુ. ખાસ તો આવા દિવસની ઉજવણીના તાઇફાને કારણે કરવું કશું નથી, અને યુ હેવ ટુ ટોક વિથ મી નરેન. એથી વધુ, ખાસ તો આવા દિવસની ઉજવણીના તાઇફાને કારણે કરવું કશું નથી, અને યુ હેવ ટુ ટોક વિથ મી નરેન. વાત કરતા કરતા યામિનીને જાણે શ્વાસ ચડી આવ્યો હોય એમ હાંફી રહી. નરેન્દ્ર તો પણ ચૂપ છે. નીચે પડેલા છાપાને ઊંચક્યું, એની ગળીવાળી ડાઇનિંગ ટેબલ પર મૂક્યું. કિચનમાં જઈ 2 ગ્લાસ પાણીના ભરી લાવ્યો. એક ગ્લાસ યામિનીને આપ્યો, બીજો એણે મોઢે માંડ્યો. યામિની એના થોભિયામાં આવેલી સફેદી જોઈ રહી. કેવો છે આ માણસ, વર્ષો થયા જરાય વિચલિત નથી થયો, મને એમ જ જુએ છે જેમ પહેલા. બસ એક વાત વધી છે, કાળજી. પહેલા કરતા વધુ કેમ કરે છે? યામિનીના ચહેરાની તંગરેખાઓ સહેજ હળવી થઈ. નરેન્દ્રએ ગ્લાસ ટેબલ પર મૂક્યો, નેપકિનથી મોં લૂછ્યું ને કહ્યું, બોલી યામિની, શી વાત કરવી છે? પીડાની? એ તો હવે મને અડતી નથી, ખબર નથી કેમ. દિવસો થયા એ વાતને. મારી આજુબાજુ જાણે કવચ વિટાઈ ગયું હોય એમ એ દિવસની ઘટના. નરેન્દ્રને બરોબર યાદ છે. યામિનીની માતા થવાની ગેલછા એને કોઈ ઢોંગી ધૂતારા પાસે લઈ ગઈ હતી. એ બાજુની રૂમમાં હતો અને ત્યાં તે આવી. વિખાયેલા કપડાં, વાળ અને મન સાથે, એવી તો બગવાયેલી. નરેન્દ્રએ વળી યામિની સામે જોયું. એની આંખો નીચે કાળાશ આવી ગઈ છે, પણ એનું ધ્યાન છે ક્યાં? નરેન્દ્રએ મનમાં ઉઠેલા પ્રશ્નને દબાવી પૂછ્યું, તું સાંભળે છે ને? તો સાંભળ. હું એ વાતને એટલી સહજતાથી હવે લઉં છું જાણે જાણે કરિયાણાની દુકાને જઈ તેલના ડબ્બાનો ભાવ પૂછું. બસ મને પીડા માત્ર એક જ વાતે થાય છે, તને થતી પીડા મારાથી એ સહન નથી થતી. ન ત્યારે ન અત્યારે, સો આઈ ડોન્ટ વોન્ટ ટુ ટોક. નરેન્દ્ર અટક્યો. અવાજમાં સહેજ કુમાસ લાવી કહ્યું, તે છતાં વાતો કરવાથી તને સારું લાગતું હોય, તારી બેચેની હળવી થતી હોય તો પ્લીઝ કેરી ઓન. યામિની ચૂપ રહી. વિશ્વાસ કેવો મોટો શબ્દ છે, એની એને ખબર જ નહોતી. એ ખબર તો ત્યારે પડી જ્યારે વિશ્વાસ ભંગ થયો. સાધુના વેશમાં જડીબુટ્ટીનો જાણકાર ક્યારેક ત્રાટક કરતો, ક્યારેક બરાડતો ને પછી સાવ ચૂપ, પોતાને ગુરુ દત્તાત્રેયનો શિષ્ય ગણાવતો, જાડી અદોદડી પત્નીને સાથે લઈ ફરતો એ માણસ. નામ ખબર છે પણ હોઠે તો ઠીક હૈયે પણ આવવા દેવું નથી, બાળક ન હોવાની પીડાએ. અચાનક યામિની બોલી પડી, તને ખબર છે નરેન, પછી એ પછી મને બાળક માટે કોઈ ઈચ્છા જ નથી થઈ. જાણે એ ઘટનાએ મારી બાળક માટેની તીવ્ર ઝંખના સૂકી ભટ્ટ ધરતીમાં શોષાઈ જાય. એમ એમ ખબર નથી કેમ કેવી રીતે, પણ બીજાના બાળકને જોઈ રાજી ભલે થવું, પણ મને બસ જાણે એકાએક એ ઈચ્છા, એ કુમળી લાગણી, એ હવે મારી આ પીડા હું કોને સમજાવું. કોર્ટ તો બસ મારા શરીર પર થયેલા હુમલા વિશે ચુકાદો આપશે, પણ પણ નરેન્દ્રને બરોબર યાદ છે, ભૂલવા ઈચ્છે તો પણ ન ભૂલી શકે એ દિવસોને. બાળકને તીવ્રતાથી ઝંખતી ડોક્ટર ને વૈદ, સંત મહંત ને પીર, આ મંદિર ને તે દરગાહ, બાધા આખડીનો તો પાર નહીં, બધું એકાએક ઓસરી ગયું. જે ઘર પોતાનું બાળક પામવાની ઝંખનાથી ભર્યું ભર્યું હતું એ હવે સાવ ખાલી ખમ છે. યામિનીએ આ પીડાને કેવી રીતે આટલા દિવસો સુધી મનમાં ભંડારી રાખી હશે? કદાચ યામિનીએ એ વાતનો અહેસાસ હવે રહી રહીને થતો હશે કે પછી નરેન્દ્રને યામિની આ ઘડીએ સાવ અજાણી લાગી, જોકે એ ક્યારેય પૂરેપૂરી ઓળખી શકાય છે? કેમ કશું બોલ્યા નહીં? યામિનીના પ્રશ્નોએ એને ઝબકાવ્યો. તારી વાત સાચી છે કે એક અધૂરપનો ઘડો ફોડવા જતા આપણે જ એવા ફૂટી ગયા કે આજ સુધી ટુકડા વીણ્યા કરીએ છીએ. નરેન્દ્રએ એકદમ જ વાતને બીજી દિશામાં ફંટાવવા પૂછ્યું, તને યાદ છે પેલી પોલીસ તપાસના દિવસો? તમે એ યાદ કરાવી. ના ના, કહો તમને શું યાદ આવી ગયું, કહેતા યામિની હસી પડી. કેવું ફની લાગે છે, એકની એક વાત કેટ કેટલી વાર કહી કહીને એવી તો મોડે થઈ ગઈ, એમાં કશો ભાવ જ ન રહ્યો. યંત્રવત, જાણે કોઈ મશીન ચાલુ થયું સાંભળે, તેને કદાચ કંઈક થતું હોય તો તે જાણે. બાકી મ્યુઝિક પ્લેયર ક્યાં કોઈ ગીત સાંભળીને હસે છે કે રડે છે? પણ યામિની, આપણે તો માણસ છીએ. હા નરેન, એ જ તે વાત છે, પીડા મૂળ વાતની નથી રહી. પીડા તો હું અને તું આમ સાવ મશીનની જેમ વાત કરી રહ્યા છીએ એની છે. યામિની, બસ કર. નરેન્દ્રએ ઊભા થઈ જવા જેવું કર્યું. એ ઊભો ન થઈ શક્યો. આંખેથી ચશ્મા ઉતાર્યા અને ડાઇનિંગ ટેબલ ઉપર મૂક્યા. છાપા અને ચશ્માને આમ તેમ કરતો રહ્યો, જેમ એના મનમાં વિચારો આમ તેમ થતા રહ્યા. યંત્રવત હું કે યામિની નથી, યંત્ર તો પેલી લેડી ડોક્ટર હતી જેણે યામિનીનું ચેકઅપ કર્યું હતું. એક રૂટીન બાબત, ન નામની ઓળખ, ન સ્ત્રી હોવાથી સ્ત્રીની પીડાને સમજી શકી છે એવું કોઈ અછડતું આશ્વાસન. યામિની ત્યાં માત્ર એક કેસ નંબર છે અને એકમાંની એક. એ ડોક્ટર નર્સ સાથે વાત કરતા બોલી હતી, આ તો રોજનું થયું, આનું વળી નસીબ સારું છે, કંઈ ખાસ નથી થયું. કંઈ ખાસ નથી થયું એટલે શું, પૂરેપૂરો બળાત્કાર થઈ જાય તો જ બદનસીબ કે પછી એક નહીં ને બે ચાર જણ પીખી? નરેન્દ્ર છેવટે ઊભો થઈ જ ગયો. યામિની, પાણી ગરમ થઈ ગયું હશે, ગીઝરની સ્વિચ ઓફ કરી દઉં? કરી દો. આમે હવે ચલો તમારા માટે કોફી બનાવું, હું પણ થોડી પીશ. હવે યામિની સાવ સહજ છે, સ્વાભાવિક રીતે જ હિંચકા પરથી ઊભી થઈ. ગેસ પાસે આવી તેને ચાલુ કર્યો. તપેલીમાં સહેજ પાણી નાખી ગેસ પર ચઢાવી રોજિંદી આદત પ્રમાણે દૂધ ખાંડ નાખ્યા. ત્યાં ઊભા ઊભા નજર ફેરવી. બાજુમાં જ નાનકડું ડાઇનિંગ ટેબલ, ગોળ સાગનું. રોજિંદી આદત પ્રમાણે દૂધ ખાંડ નાખ્યા. ત્યાં ઊભા ઊભા નજર ફેરવી બાજુમાં જ નાનકડું ડાઇનિંગ ટેબલ, ગોળ સાગનું. પોલિશ કરેલી ચમકતી સપાટી. એને અડીને હતી બે ત્રણ ખુરશી. પાસે જ હિંચકો, સિંગલ ઝૂલો. ડાઇનિંગ ટેબલ પાસે જ આમ ઝૂલતો ઝૂલો બંનેને ગમે છે. ત્યાં બેસીને કોફી પી શકાય. એ રસોઈ કરતી હોય ત્યારે નરેન્દ્ર ત્યાં બેસી એને જોયા કરે. ક્યાં છે નરેન? યામિનીએ નરેન્દ્રને શોધ્યો. તારી પાછળ આ બે મગ જો દૂધ ઉકળવા આવ્યું છે. યામિનીએ ચમચી ભરી કોફી નાખી. કોફીની હળવી સુગંધ પ્રસરી ગઈ. દૂધમાં હળવો રંગ ઉમેરાયો. તમને યાદ છે પેલી લેડી પોલીસ? કોફીને મગમાં ઠાલવતા યામિનીએ પૂછ્યું. જેવી ડૉક્ટર એવી એ લેડી ઓફિસર. તો તમે પણ મારી જેમ એ લેડી ડૉક્ટરને યાદ કરતા હતા ખરું ને? યામિનીના હસવામાં અજબસી કુમાસ છે. એનું આમ હસવું ખબર નહીં કેટલા સમય સુધી ગાયબ રહ્યું. જોકે લેડી પોલીસે જે તોછડાઈ અને કડકાઈથી યામિનીની તપાસ શરૂ કરી, યામિની હસી પડી હતી. કોઈના પણ માટે એવું ધારી લેવું આસાન હતું કે યામિની આઘાતની મારી ગાંડી થઈ ગઈ છે. એના એ હસવાથી પોલીસ અફસર સહેજ સભાન થઈ. એનો અવાજ પહેલા કરતા નરમ બન્યો. બોલી, યામિની બહેન, મારી આ પૂછપરછ તમારા ભલા માટે જ છે. તો મને કેમ એવું લાગતું નથી? તમારી રીતભાત તો તમને યાદ અપાવું. ક્યારની હું ઊભી છું, બેસવા ખુરશી પણ ઓફર નથી કરી. જાણે હું જ ગુનેગાર હોઉં એમ. હા, મારો ગુનો છે મેં બાળકની ઈચ્છા કરી, પણ ખેર તમને નહીં સમજાય. ના, આટલું કહી દીધા પછી પણ મન શાંત થતું નથી. એ તો કહ્યા જ કરે છે. હા, પીડા એ વાતની છે કે એક સ્ત્રી બીજી સ્ત્રીને ન સમજી શકે, ન એની પીડાને પામી શકે છે. હૂંફ તો દૂરની વાત રહી, વાતોમાં એ ક્યાંય કોઈ અછડતું આશ્વાસન નથી. એમને માટે તો આ બધી રૂટીન પ્રોસેસ જ છે. માત્ર એ જ કેમ? છાપા અને મીડિયામાંથી આવતી ચટરપટર બોલતી છોકરીઓ માટે પણ યામિની માત્ર ન્યૂઝ આઇટમ જ હતી, નહીં કે જીવતી જાગતી સંવેદનાથી છલોછલ સ્ત્રી. પણ આપણે આ એકની એક વાત શા માટે યાદ કર્યા કરીએ છીએ? જવા દે બધું, યામિનીએ વાતને વિસારે પાડવા કહ્યું. ના, પેલી ઓફિસરનું તો જાણે સમજ્યા, પણ વકીલો અને જજ પણ? એની તો વાત જ રહેવા દેજે ને યામિની. નરેન્દ્ર એકદમ બોલી પડ્યો. કેવી વાહિયાત વાતો, સવાલો, તર્ક અને તારણો. જજની જોવાની નજર કંઈ જુદી નથી? આખરે કાયદો તો બધા સરખો જ શીખ્યા હોય જ ને. એક વાત તો તમને ખાસ યાદ કરાવીશ, યામિનીએ કહ્યું. માંડ 6 વર્ષે કેસ કોર્ટે ચડ્યો. સામેવાળાના વકીલે પૂછી પૂછીને હેરાન કરવામાં કંઈ બાકી રાખી નહોતી. બાળક મેળવવા ગઈ તે જાણે મારી જાત ધરવા. યામિની સહેજ રોકાઈ, થોડો શ્વાસ ખાઈ આગળ બોલી. એવી જ એક પૂછપરછને અંતે મારાથી બોલાઈ ગયું. વકીલ સાહેબ, જરા જઈને તમારી માને પૂછી આવો કે એમણે તમને કઈ રીતે જણ્યા. પણ જેને ન્યાયાલય એવું નામ અપાયું છે એમાં શું થયું? મારા એ ગંભીર સવાલે બધાને હસાવ્યા. નરેન, તમને યાદ છે એ દિવસે વકીલે પછી નવી તારીખ માંગી લીધી? મારી સામે આંખ મેળવી શક્યો ન હતો. બસ એ એક જ એવી પળ છે જ્યારે હું મારી પીડાને ક્યાંક બીજે જતી જોઈ શકી, ભલે એ એક જ પળ હોય. યામિની, તને પેલાની જાડી પત્ની યાદ છે? હવે બેઉ જણ હળવા થઈ ગયા હોય એમ વાતે વળગ્યા. દિવસ ચઢવા માંડ્યો છે, તાપ વધવા લાગ્યો છે, પણ એની કશી ફિકર નથી. ન નાહવા ધોવાની પડી છે, ન રસોઈ પાણીની. હાસ તો એ જાડી શું કહેતી હતી મને ખબર છે? કહે, બચ્ચા જણ્યા છે મેં. 4. તુંય આચારવાળી થઈ જાત. હવે ભોગવ આ કાળી ટીલી. કોર્ટે ચઢીને તને શું ફાયદો થયો? મારો ધણી તો એના પુણ્ય પ્રતાપે છૂટી જશે. કેટલી બાઈઓના ખોડા હર્યા ભર્યા થયા છે. એ બધાની આશીષ એળે નહીં જાય, સમજી? એનો વર એની સાથે બેવફાઈ કરે છે એ વાતની તો જાણે એને કંઈ પડી જ નથી. આને સ્ત્રી કહેવાય? એનું ઘડતર જ એવું હશે. પતિ સાચો, યામિનીએ કહ્યું. પોતાના વરના દુષ્ટકર્મોને પુણ્યકર્મમાં ખપાવતી એ બાઈ નાનપણથી જ એ કેવી રીતે ઉછરી હશે વિચારતા જ હું કંપી ઉઠું છું. કેટલી 8 માર્ચ આવે ને જાય, શું ફરક પડશે? ખરું, એની વિચારવાની રીત એટલી તે કેટલી જુદી, નરેન્દ્રએ સહેજ અટકીને પૂછ્યું. પણ તેં મને આજ સુધી કહ્યું નથી કે તેં કોર્ટમાં આવવાનું કેમ બંધ કરી દીધું? બીજા સાક્ષીઓની જુબાનીમાં તને રસ જ નથી, એવું કેમ? એ ન પૂછો તો સારું. પણ કેમ? કેમ કે એ વાત પણ મને પીડા જ આપે છે, બીજું કંઈ નહીં. આજે તું આમ તારા પીડાના પોટલા છોડવા જ બેઠી છો તો? નરેન્દ્ર અટક્યો. યામિનીના કપાળે ધસી આવેલી લટને ઉચકી પાછળની તરફ ગોઠવી, પણ એ પાછી કપાળે ફરફરવા લાગી. ફરફરતી લટ સામે એ જોઈ રહ્યો, પછી કહ્યું, જોકે ના, તને ન ગમે એ સમજું છું, કંઈ નહીં, ચલ છોડ આ બધી વાત. યામિની ચૂપ રહી, જોકે એની નજર સામે વીતેલી એ પળો તાદ્રશ્ય થતી રહી. છેલ્લે જ્યારે કોર્ટમાં ગઈ હતી, એક નવી તારીખ મળી હતી. એ અને નરેન્દ્ર ઊભા થઈ કોર્ટરૂમમાંથી બહાર નીકળ્યા. બહાર નીકળતા જ એને લાગ્યું કે સાડીનો છેડો ક્યાંક ભરાયો છે કે શું. પાછળ વળીને જોયું તો એક નાનકડો છોકરો એની સાડી ખેંચી રહ્યો હતો. એ અટકી. કશું કહેવા જાય એ પહેલાં જ કોઈ ભાઈ આવીને ઊભા છોકરાને પોતાની નજીક ખેંચી કહ્યું, સોરી, મેં જ એને એમ કરવા કહ્યું હતું. મારે તમારી સાથે વાત કરવી છે બેન, ઊભા રહેજો. એ નરેન્દ્રને બૂમ પાડવા ગઈ. નરેન્દ્ર સરકારી વકીલની રૂમમાં જતો દેખાયો. શું વાત કરવી હશે આ ભાઈને? સહેજ તવાયેલો હોય એવો પાતળો ચહેરો, સાથે છે એ છોકરો, ના બાળક, એ તો સાવ નાનો છે, માંડ 7-1 વર્ષનો, જોતા જ વહાલો લાગે એવો મીઠડો, પેલા ભાઈ કહી રહ્યા છે. કેવો વહાલસોયો લાગે છે, નહીં? તમે એના માથે હાથ મૂકીને કહો કે આ માણસ પર તમે મૂકેલો આરોપ સાચા છે કે ખોટા, બસ એક વાર કહી દો. યામિની પોલીસ અને કોર્ટની તપાસથી ઠીક ઠીક રીઢી થઈ ગઈ હતી. આવા સવાલોને એમ સહેજમાં દાદ આપે એવી નથી. તમારે શી પંચાયત મિસ્ટર, તમે તમારું સંભાળો, કોર્ટનું કામ કોર્ટને કરવા દો, કહેતા એ આગળ વધવા ગઈ. તમારે કહેવું જ પડશે, એના અવાજમાં એવી તો યાચના હતી કે યામિની પોતાની જગ્યાએથી લગી રહી ચસકી ન શકી ને પૂછી બેઠી, પણ શું કામ? આ છોકરાને જુઓ છો ને, એની માં મારી પત્ની છે, એ પણ આને ત્યાં ગઈ હતી, આશીર્વાદ લેવા કે દવા લેવા? બસ મને કહો, આ માસૂમના માથે હાથ મૂકીને, કહેતા એણે જબરજસ્તીથી હાથ ખેંચીને છોકરાના માથે મૂકી દીધો. યામિનીએ બાળક સામે જોયું. કેવો માસૂમ છે, ભોળો છે, કદાચ એની માં જેવો જ. શું થશે એનું, એની માનું? જો હું આ પુરુષને કહી દઉં કે મારા આરોપો સાચા છે, યામિનીએ તરત જ હાથ પાછો ખેંચી લીધો હતો. યામિનીની આંખમાં આજે પણ આંસુનું ટીપું બાજી આવ્યું.